నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుతమోని మంగళం కుంకుందారి విజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કર્તા કર્મ અધિકારમાં ગાથા 71 નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે ગાથા 72 થી શરૂઆત કરીએ અને ગાથા 72 થી શરૂઆત કરીએ એ પહેલા ગાથા 71 માં એના પ્રવચન ઉપર એક વાત મહત્વની હતી જે ગુરુદેવે આપણને સમજાવી છે તે વાતને આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ અને પછી ગાથા 72 શરૂ કરીએ. તો પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 28માં સૌથી નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અંતરમાં ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ ભગવાન આત્મા નિત્ય બિરાજમાન છે. એનું અસ્તિત્વ જેને પોતાને ભાસ્યું નથી તેણે ક્યાંક તો પોતાપણે અસ્તિત્વ માન્યું છે ને. તેણે પર્યાયમાં જે ક્રોધ આદિ કષાય કહેતા બધું જ આવી જાય. એમાં ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાય, એ બધા કષાય. એટલે જેણે પોતાનું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપે ભાસ્યું નથી, એવું અનુભવ્યું નથી, એણે બીજે ક્યાંક પોતાનું અસ્તિત્વ માન્યું છે ને, એટલે એમાં બીજે ક્યાંક એટલે આ બધા કસાય ભાવમાં એને પોતાનું અસ્તિત્વ માન્યું છે, એટલે એ સ્વને ભૂલી અને ક્રોધાદી કસાયપણે વિભાવપણે પરિણમે છે. એટલે એને જ એ પોતાનું સ્વરૂપ માને છે. એ વાત આપણે ગઈકાલે લીધી. ત્યાર પછીથી અહીંયા એક વાત બીજી કરી છે કે અત્યારના લોકો મહાભાગ્યશાળી છે કે આ કાળે આવી વાત તેમને સાંભળવા મળી છે. પ્રભુ, આ તો સર્વજ્ઞ વિતરાગની વાણી છે. સાંભળીને અંતરમાં નિર્ણય કર તો તું ન્યાલ થઈ જઈશ અને પછી એમ કહ્યું કે ભક્તિ થશે એ વાત કરી અને એનો આપણે થોડોક વિચાર કર્યો હતો. એટલે એ ભક્તિ છે એ પણ શુભ ભાવ છે. આ વાત આવી એટલે અહીંયા કોઈ એક પ્રશ્ન પૂછ્યો છે કે સંકિતિ નિરાશ્રવ છે, તેને રાગ હોય નહીં એમ શાસ્ત્રમાં આવે છે ને. રાગ જ્ઞાનીને પણ આવે છે એ વાત પહેલા લીધી, એનો ઉત્તર આપ્યો. છતાં પણ અહીં હજી કેટલીક વખત શાસ્ત્રનો અભ્યાસ કરનારને પૂરી સ્પષ્ટતા ન થઈ હોય ને તો આવા પ્રશ્ન પૂછે છે. એટલે અહીંયા પણ આવો પ્રશ્ન શાસ્ત્રમાંથી જ લઈને પૂછ્યો છે કે સંકિતિ એ તો નિરાશ્રવ હોય, એને તો આશ્રવ હોય નહીં એવું શાસ્ત્રમાં તો આવે છે, તેને તો રાગ હોય નહીં. તો ખરેખર સંકિતિને આશ્રવ નથી થતા? જો આશ્રવ ન થાય તો બંધ પણ ના પડે. અને સંકિતિને આપણે તર્કથી વિચાર કરીએ કે જો એને આશ્રવ ન થાય, બંધ ન પડે, એને બંધ ન પડે, બિલકુલ બંધ ન પડતો હોય તો પછી એને બીજા ભવે કદાચ મોક્ષે જાય એમ બને. એટલે એની સ્પષ્ટતા અહીંયા કરી છે કે સંકિતિને પણ આશ્રવ હોય છે, પણ એમાં જે બંધ પડે છે એ કઈ રીતે છે એ વાત સમજાવી છે. સમ્યક દર્શન થયું એટલે અનંતાનુબંધી કસાય ગયો અને અનંતાનુબંધી કસાય ગયો એટલે પછી અનંત અનુબંધ તો થવાના નથી. એટલે બંધ જે પડશે એ તો મોડા પડશે, બહુ મોડા પડશે એમ. અને એની દ્રષ્ટિ બદલાઈ છે એટલે વારે વારે એ તો સ્વરૂપ તરફ જ જશે, પોતે નિર્વિકલ ધ્યાનમાં એ જ પાછો અનુભવ કરવા માટે પ્રેરાશે. એટલે આવું થતું હોય પછી ભવ ઓછા થઈ જાય, એ અલ્પભવી થઈ જાય. એ વાત અહીંયા બતાવી છે કે સંકિતિ નિરાશ્રવ છે, તેને રાગ હોય નહીં એમ શાસ્ત્રમાં આવે છે ને. તો ગુરુદેવ કહે છે કે હા આવે છે, પણ કઈ અપેક્ષાએ? કે દ્રષ્ટિનો વિષય જે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહ્યું છે. ત્યાં જ્ઞાની કહેતા સમકીથી સમજવું. કઈ અપેક્ષાએ? કે દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ ત્રિકાળી ત્રણેકાળ સિદ્ધ રહેવાવાળું પોતાનું સ્વરૂપ છે એ અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહ્યું છે. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો દસમા ગુણ સ્થાને પણ જ્ઞાનીને સૂક્ષ્મ લોભ પરિણામ છે. જ્ઞાન ધારા અને કર્મ ધારા સાધકને બંને સાથે વહે છે. જ્યારે અજ્ઞાનીને એકલી કર્મધારા રાગની રૂચિના પ્રેમની મિથ્યાત્વ ધારા જ વહે છે. જ્ઞાનીને શું છે? જ્ઞાન ધારા પણ છે અને કર્મધારા પણ છે સાધકને. એટલે કે કર્મધારા તો ચાલે છે પણ સાથે સાથે એનું જ્ઞાન કરવાવાળો એ થઈ જાય છે. જે ચાલી રહ્યું છે એને પોતાથી જુદું એ જાણે છે. સમ્યક દર્શન થયા પછીથી હું આત્મા ભગવાન છું એ વાત એટલી બધી દ્રઢ થઈ જાય છે કે પછી જે પર્યાય થાય છે, જે સમયે જે જે પર્યાયો થયા કરે છે, એ બધાને એ પોતે પોતાથી જુદો જાણે છે અને અનુભવે છે. સોગાનીજીનો આપણે દ્રષ્ટાંત લઈએ તો સોગાનીજીના પત્રમાં એ વાત આવે છે કે અમારે શું છે, હમકો ક્યાં હૈ, જો પર્યાય કો હોના હૈ વો હોય, જે પર્યાયને થવું હોય તે થાય, ભલે થાય, એમાં અમારે શું છે. પોતે તો ત્રિકાળ ભગવાન આત્મા દ્રવ્ય છે. એટલે કે કેવળ જ્ઞાનની પર્યાયને પણ થવું હોય તો થાય, જે થવી હોય તે પર્યાય થાય, અમે તો આત્મા છીએ. એટલે પર્યાયનું લક્ષ્ય જ રહેતું નથી, આમ પર્યાય થાય એમ પણ નથી, આવી મારી દશા થાય એમ પણ નથી રહેતું. પોતે ત્રિકાળ ભગવાન આત્મા છે એ વાત જ પકડાઈ જાય છે બસ. એટલે પછી સહજ રીતે જ બધું પરિણમન થાય છે. પોતે મનુષ્ય તરીકે છે એમ નહીં, પોતે આત્મા તરીકે છે, શુદ્ધ પોતાનું સ્વરૂપ છે, એમ જ પ્રવર્તન થાય છે. એટલે પછી ક્યાંય બીજી આસક્તિ થતી નથી, રૂચિ થતી નથી. ક્યાંય કંઈ કરવું છે, કંઈ સુધારવું છે, આટલું પતાવવું છે, આવા કામો પૂરા કરવા છે, આ થઈ જાય તો સારું, નથી થયું તો એની ચિંતા થાય, આવું બધું કંઈ હોતું જ નથી. આવી બધી વાત જ્ઞાનીને હોતી જ નથી. એ તો પોતાનામાં જ રહે છે, ચોવીસે કલાક એ પોતાનામાં જ રહે છે. અને પુરુષાર્થ એ જ કરે છે કે પોતાના સ્વરૂપમાં ક્યારે જાય, નિર્વિકલ્પ ધ્યાનમાં ક્યારે પોતાના સ્વરૂપને સ્પર્શે. એટલે આવી જેની દશા વર્તતી હોય એને જે કંઈ બાહ્યમાં કંઈ પણ થતું હોય એને કદાચ ક્ષણિક કોઈક પર્યાય થઈ એ વખતે કોઈક પ્રકારનો ભાવ આવ્યો, કોઈક પ્રકારે શુભાશુભ ભાવમાં વર્તન થયું તો થયું, પણ એને એ પોતે પોતાથી જુદું સમજે છે. એટલે પછી કેવા એમને કર્મ બંધાય અને પછી કેટલો સમય સુધી પછી એમને સંસારમાં રહેવાનું થાય, આ બધું સહેલાઈથી સમજાય એવું છે. અહીંયા ગુણસ્થાન વગેરેની પણ વાત સાથે લઈને કહ્યું છે કે દસમા ગુણસ્થાને પણ જ્ઞાનીને સૂક્ષ્મ લોભ પરિણામ છે, નથી એમ નથી. એટલે એ રીતે જોઈએ તો સમ્યક દ્રષ્ટિ તો જે ચોથા ગુણસ્થાને છે એને પણ એવું હોય, અને પણ પછીથી એ આગળ વધતા વધતા પાંચમું અથવા પાંચમું ના આવે તો સીધો સાતમે છઠ્ઠે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને એવું હોય છે. તીર્થંકર ભગવાનને સીધું છે, પાંચમું નથી આવતું, ચોથા પછીથી દીક્ષા લઈ લે છે અને પછી સાતમું પ્રગટ કરે છે. બીજા આવો પાંચમે હોય અને પછીથી દીક્ષા લે છે, સાતમે જાય છઠ્ઠે આવે. એટલે અહીંયા તો એમ કહે છે કે એ શ્રેણી ચડે છે અને દસમા ગુણસ્થાને પહોંચે છે ત્યારે પણ એને સૂક્ષ્મ લોભ પરિણામ છે, જે એને પોતાને પણ ખ્યાલમાં ના આવે એવા પરિણામ છે. એ રાગના પરિણામ એ કેવા છે એને પોતાને પણ ખ્યાલમાં ના આવે એવા પરિણામ છે. પણ મુખ્ય વાત એ છે કે જ્ઞાનધારા, એની જ્ઞાનધારા ચાલુ છે. એવા સાધકને મુનિને એ બધાને જ્ઞાનધારા ચાલે છે. એટલે કે કર્મધારા અને જ્ઞાનધારા બંને સાથે વહે છે. એ જ્ઞાનમાં પોતે પોતાને ભગવાન આત્મા માને છે, શ્રદ્ધે છે અને એવું પરિણમન કરવા માટે જ પુરુષાર્થ કરે છે. જ્યારે અજ્ઞાનીને એકલી કર્મધારા રાગની રૂચિ જ હોય છે, આસક્તિ હોય છે, રાગના રૂચિના જ પરિણામ હોય છે, રાગની રૂચિનો પ્રેમ છે, હજી કંઈક કરવાનો ભાવ છે, હજી કંઈક સુધારવાનો ભાવ છે, હજી કેટલાક કામો પોતાને પૂરા કરવા છે, એવું કર્તૃત્વ હજી અંદરમાંથી ગયું જ નથી. એટલે એવી મિથ્યાત્વની ધારા વહે છે કે આટલું કામ હું પતાવું. અરે ભલા, ભગવાન આ શાસ્ત્રમાં આટલી વખત કહ્યું કે તું કરતા નથી, પરના કામ કરતો નથી, અને હજી આ કામ તારે પતાવવા છે. કોણ કામ કરે અને કોના કામ? બધા કામ કામના કારણે થાય, તું માત્ર એમાં ભાવ કરે, જેટલી તીવ્રતા કરે એટલા તને કર્મ બંધાય. થવાનું છે તેમ જ થશે, તું શુક્રાના કામો એમાં જોડાય છે એટલી તીવ્રતાપૂર્વક શા માટે જોડાય છે? સહજ ભાવે જોડાય ને થાય છે તો થાય છે, ન થયું તો કંઈ નહીં, થવાનું હતું તો થયું, થશે કે નહીં થાય એનો પણ શુક્રા વિકલ્પ કરી અને નકામો સમય બગાડે છે. એવા વિકલ્પમાં રહેવાને લીધે થઈ અને નિર્વિકલ્પ ધ્યાનમાં જવાતું નથી. આટલી જાગૃતિ જો કેળવવામાં આવે તો સમ્યક દર્શન સહજમાં થાય. એટલે રાગની, રૂચિના, પ્રેમની, મિથ્યાત્વની ધારા અજ્ઞાનીને તો વહે છે. જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે, પણ સાથે જે સ્વભાવથી વિરુદ્ધ રાગ દ્વારા છે તેને તે જાણી લે છે. એ જ્ઞાનમાં એને જાણે છે કે આ બધો રાગ આવ્યો, આ શુભભાવ આવ્યો, આવા પરિણામ થયા, પણ એ મારા નથી, એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, હું ભગવાન આત્મા તેનાથી તદ્દન ભિન્ન છું એમ કરી અને એનો અંત લાવે છે. એના વિશે વધારે વિચાર કરતો નથી, એની લાળને લંબાવતો નથી. સાધક દશામાં આ વાત મહત્વની હોય છે કે એક વાત બની, બની તો બની, એ પર્યાય થઈ ગઈ, વાત પૂરી થઈ, પછી એના વિશ્લેષણો કરવા અને એને લંબાવવું ને જસ્ટિફાય કરવું ને એના કારણ શોધવા, આવી બધી પંચાયતમાં જ્ઞાની પડતો જ નથી. ત્યારે એ વખતની એ વાત હતી તો થઈ ગઈ, વાત પૂરી થઈ, એ પર્યાય પતી ગઈ, હું એ પર્યાય સાથે કોઈ સંબંધ ધરાવનારો નથી, એ પર્યાય એ વખતે થવાની હતી, એ વખતની યોગ્યતા એવી હતી તો થઈ, એને મારે કોઈ સંબંધ નથી એમ કરીને એનું પૂર્ણ વિરામ મૂકી દે છે. એટલે જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં આટલો ફેર છે. જ્ઞાની સ્વના લક્ષે જે પરિણામ થાય છે એમાં જ રૂચિ કરે છે. સ્વના લક્ષે થતા પરિણામમાં જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને રૂચિ છે અને અજ્ઞાનીને પરના લક્ષે થતા પરિણામમાં રૂચિ છે. બેમાં આટલો તફાવત છે. આ જ્ઞાનધારા અને કર્મધારાને બરાબર સમજવાની છે કે જ્ઞાનીની કેવી દશા હોય છે. બહારમાં બધું દેખાય, એ આમ જ બધાની જેમ જ તમને કામ કરતો દેખાય, ફરતો દેખાય, બધું કરતો દેખાય. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીનો વિચાર કરીએ તો હીરાનો વેપાર કરતા દેખાય આપણને, કે આ હીરાનો વેપાર કરે છે કૃપાળુ દેવ, શું હીરાનો વેપાર કરે, એ તો પોતે પોતાના આત્માના વેપારમાં મસ્ત હતા, એમને ક્યાં હીરાનો વેપાર હતો, થતું હતું તો થતું હતું, દ્રષ્ટા ભાવે એને જોતા હતા. એટલે જે માલ આવ્યો હોય કે માલ જાય છે એ મારો છે એવો ભાવે હતો નહીં. અને એટલા માટે એક વખત બનાવ જે બન્યો કે એમની સાથે કોઈક વ્યક્તિ હતી અને એમનું કંઈક પડીકું હતું ને પેલાને એમ લાગ્યું કે આ કૃપાળુ દેવે બરાબર એનું ધ્યાન નથી રાખ્યું, એટલે કે જોજો તમારું કંઈ પેલું પડી તો નથી રહ્યું ને, પડી ગયું તો નથી ને, તો કૃપાળુ દેવ કે અમારું તો કંઈ છે જ નહીં પડી જાય એવું, અમારું કંઈ પડી જાય એવું છે જ નહીં, એવો જવાબ આપ્યો. અરે શું એમની વાત કરવી, અંતરમાં જે વસી રહ્યા છે એમને પરમાં ક્યાં રસ છે, ક્યાં રૂચિ છે. એટલે જ્ઞાનીનું લક્ષ હંમેશા સ્વરૂપ તરફ રહ્યું છે, એની ધારા જે છે તે જ્ઞાન ધારા છે. એને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે કે ક્યારેક થતા પ્રમાદને કારણે એને રાગ થાય છે, નથી થતો એમ નથી, એને કોઈક મંદ કસાયો પણ હોય છે, નથી એમ નથી, પણ એને એ પોતાના નથી જાણતો, એને એ લંબાવતો પણ નથી, એમાં એ આગળ વધતો નથી, એનો તંતુ લાંબો ચાલતો નથી, એને પોતાથી જુદા સમજે છે અને ત્વરાથી એનાથી છૂટો પડી અને પોતે પોતાના સ્વરૂપ તરફ ચાલ્યો જાય છે. આ જ્ઞાનીની દશા છે. જ્યારે અજ્ઞાની સ્વને અનુભવતો જ નથી, સ્વ તરફ લક્ષ કરતો જ નથી, કદાચ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો પણ એટલો જ કે એક કલાકથી વધારે પછી નહીં. એમ મેં તો એવા સાંભળ્યા છે લોકો કે ભાઈ હોય બરાબર છે, પછી આખો દિવસ તો પછી ન ગમે, બરાબર છે, કલાક પછી બરાબર છે, પછી વધારે તો ન ગમે, આવું મોડે ચોખ્ખું બોલતા હોય. એક બહેનનો હું એલે હતો, 3-4 વર્ષ પહેલાની વાત છે, ફોન આવ્યો ને એમને કહ્યું કે તમે મને કંઈક એમ કે શું વાંચવું જોઈએ એની વાત કરો આમ તેમ, અને પછી મેં કંઈ શાસ્ત્રની તો કે હું બહુ વધારે તો પછી બીજું કંઈ નહીં કરું, કેમ કે મારે બીજું બધું બહુ કામ ને બધું આ હોય, એટલે કે આ તો ઠીક છે થોડુંક કરીએ કંઈક જાણીએ. એટલે કહ્યું, મેં કીધું મારે તમને કહ્યું શાસ્ત્ર તમને તમારું લેવલ મારે જાણવું પડે ને, તમને પછી સજેસ્ટ કરું કે ના પણ એવું કંઈક આપો એમ કે એવી રીતે, પણ કે પછી બહુ વધારે ના થઈ જાય, વધારે ના થઈ જાય એ માટે એ કોન્શિયસ હતા. એટલે પહેલી પાળ એમણે બાંધી કે ભાઈ ધર્મમાં પછી વધારે પડતી વાત ન થઈ જાય. એક વડીલ હતા અમારા, એમને પૂછ્યું, બેન હતા, કહ્યું કે તમે વાંચો છો? હા, કે વાંચીએ સવાર, બરાબર છે, સવારે પૂજા કરી આવીએ, પછી પછી આખો દિવસ પછી એ વાત ના ગમે, તો આખો દિવસ શું ગમે? આખો દિવસ ટીવી ગમે. હવે દ્રષ્ટિ જ બારમાં આ જે વસ્તુ જે છે એને તો કઈ રીતે ગણતા હશે ખબર નથી. આ શાસ્ત્રનો અભ્યાસ એ બધાને શા માટે કરે છે અને એની પાછળનું એમનું પ્રયોજન શું છે એ ખબર નથી. કેટલાક લોકોને એવું હોય છે કે ભાઈ આપણી પ્રતિષ્ઠા જરા સમાજમાં દેખાય કે આપણે પણ સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ એટલે મોટા દેખાય. કેમ કે સમયસાર સર્વશ્રેષ્ઠ ગ્રંથ, અદભુત ગ્રંથ, મુનિઓ એનો અભ્યાસ કરે એટલે એવા મહાન ગ્રંથનો સ્વાધ્યાય આપણે કરતા હોય તો આપણે જરા મોટા દેખાઈએ. એટલે કેટલાક એમ પણ માનતા હોય એક કલાક થઈ ગયો હોય બસ બહુ થયું હોય બહુ મોડું થાય છે એવી ચિંતા હોય. એટલે દ્રષ્ટિ ક્યાં, બહારની કંઈ પણ વાત આવે તો વાંધો ન હોય એમાં મોડું ન થાય. સ્વાધ્યાય પતી જાય ત્યાર પછીથી કંઈક બીજી બહારની વાત આવી ગઈ તો પછી એમાં બે કલાક બગાડવા હોય તો બગાડે એમાં વાંધો નહીં, એમાં એ રાત્રે મોડું નથી થતું. અને જો અહીંયા 15 મિનિટ મોડું થઈ જાય કદાચ ભક્તિ 5 મિનિટ વધારે કલ્પનાબેન મૂકી દે તો પછી પ્રોબ્લેમ થઈ જાય. ટાઈમસર પૂરું કરજો. આ તો મને આ રોજનું છે, મને કે મને આ બધી વાતો મળે છે એટલે હું તો આ કહું છું કે રમેશભાઈ જરા જરા ટાઈમસર પૂરું કરજો પછી મોડું થઈ જાય છે. એટલે દ્રષ્ટિ આપણી 12માં ને 12માં જ્યાં સુધી રહી છે અને આત્મા તરફ દ્રષ્ટિ નથી થતી ત્યારે આપણને આ બધું લાગે છે. જો કમાવાની વાત હોય, ધંધાની વાત હોય તો એમાં મોડા વહેલું થાય છે કે ના બસ આટલા વાગે એટલે હવે હું ધંધો નહીં કરું. એ રોજ 6 વાગે ઓફિસથી આવતો હોય અને 5:45 વાગે કોઈક સારી મોટી ડીલ લઈને આવે તો એ 8 વાગ્યા સુધી રાત્રે ત્યાં બેસવા માટે તૈયાર છે. ખાવા પીવાનું બધું ભૂલી જાય છે કે નથી ભૂલી જતો? કેમ કે ભાઈ બહુ મોટો ફાયદો છે એમાં, તો બહુ મોટો ફાયદો છે. તો અહીંયા પણ જેને પોતાના સ્વરૂપમાં જવું છે એને કોઈ સમય સાથે બંધન હોય જ નહીં. એવી વાત આવી હોય તો જ્ઞાની તો પછી એમાં જોવા રોકાતો જ નથી. ક્યાં છે, શું છે, સમય સ્થળની વાત જ ચૂકી જાય છે. અરે આવી આત્માની વાત હોય તો એ ક્યાંય અંદરમાં ઊંડો ઉતરી જાય છે. એટલે જેને પોતે આત્માના લક્ષે વાંચન કરતો હોય, સ્વાધ્યાય કરતો હોય, મનન મંથન ચિંતન કરતો હોય એને ક્યાં સમયના બંધન હોય છે? એ તો એમ જુએ છે કે આવી ફાયદાની વાત, આવી વાત આવી ગઈ છે, આવી અદભુત વાત આવી છે, તો એમાંથી એ બહાર નીકળતો જ નથી. જેમ પેલું ધંધામાં 6 વાગે ઓફિસ બંધ કરતો હતો અને 5:45 વાગે કોઈક સારી ડીલ લઈને આવ્યો તો એને માટે રોકાવું પડ્યું તો 2 કલાક રોકાઈ રહે છે અને છતાંય એને આનંદ થાય છે. એવું અહીંયા જ્ઞાનીને હોય છે કે એને ગમે તે સમય હોય, ગમે તે સ્થળ હોય, ગમે તેવા સંયોગ હોય, પણ એમાં આત્માની વાત આવીને જો આત્માનું લક્ષ કરીને એ ઊંડો ઉતરી ગયો તો પછી બધું ભૂલી જાય છે. એવી રૂચિ એને હોય છે, એવી લગ્ની લાગી હોય છે. અને જેને એવી લગ્ની લાગી હોય છે એને જ પછી ચારિત્રનો પુરુષાર્થ ઉપરે છે. એમને એમ ચારિત્રનો પુરુષાર્થ થતો નથી. સમ્યક દર્શન થયા પછીનો જે ચારિત્રનો પુરુષાર્થ છે એ અંદરમાંથી આ રીતે ઉપરે છે કે અંતરની વાત આવે, અંતરના ભાવ જે એ વખતે એમાં રહ્યો હોય પછી એ અંદરમાં જ જાય. અને અંદરમાં કેટલો વખત ગયો, કેટલો વખત રહ્યો, શું થયું એને માટે કોઈ સમયની મર્યાદા નથી હોતી. એટલે એની તો દ્રષ્ટિ હંમેશા આત્મા તરફ જ હોય છે અને એને અહીંયા એ જ્ઞાનધારા કહી છે. જ્ઞાનધારા એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે એવું પરિણમન એમ સતત રહ્યા જ કરે એને જ્ઞાનધારા કહી છે. આ કંઈ અભ્યાસ એ કંઈ જ્ઞાનધારા નથી, આ તો માહિતી છે. એમાંથી અંદરમાં ઊંડા ઉતરી જવામાં આવે, ભલે કદાચ શરૂઆતમાં વિકલ્પ સહિત જ હોય, પણ એ ધારા જે વહે છે એ જ્ઞાનધારા છે. સંકિતીને આ હોય છે અને અજ્ઞાનીને તો રાગધારા હોય છે. સ્વભાવથી વિરુદ્ધ પોતાનો જેવો સ્વભાવ છે એને છોડીને ત્યાંથી ચ્યુત થઈને અને 12માં 12માં જ એને રસ હોય છે એટલે એને તો રાગધારા છે. અને જેટલી રાગધારા છે તેટલું દુઃખ છે, અને જેટલું દુઃખ છે એ દુઃખની સાથે એટલું જ આર્થ ધ્યાન વગેરે પણ હોય છે. એટલે કર્મબંધ પણ એવા જ પડે છે. જેટલી રાગધારા છે એટલું દુઃખ પણ છે અને એટલું બંધન પણ છે. અને એ વખતે દુઃખ છે અને જ્યારે ઉદય આવે છે ત્યારે પણ એ ભોગવાય છે, તો દુઃખપૂર્વક જ ભોગવાય છે. અને શુભ પરિણામો પણ દુઃખપૂર્વક જ ભોગવાય છે. ત્યારે પણ આત્મપ્રદેશોનું કંપન જ થાય છે, આકુળતા જ હોય છે. અને આ બધું સંકિતિ જ્ઞાની જાણે છે. સંકિતિ વિષયના રાગમાં જોડાયો હોય તો પણ તે રાગને જાણવા પણ પરિણમતો હું રાગથી ભિન્ન જ્ઞાન સ્વરૂપી જ છું એમ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જ્ઞાની બંનેને ભિન્ન ભિન્ન પાડી જ્ઞાનરૂપે પરિણમે છે. બંનેને એટલે પોતે કોણ છે તે અને આ વર્તમાન પર્યાયમાં શું ચાલી રહ્યું છે તે, એ બંનેને એ ભિન્ન પાડે છે. ભિન્ન પાડવા માટે એને સહજ પુરુષાર્થ છે, એને કંઈ યાદ કરવું નથી પડતું, એને શાસ્ત્રમાંથી કોઈ કોટ લેવાની જરૂર પડતી નથી કે ચલો શાસ્ત્રની આ વાતને આધારે, એમ નહીં, એને સહજ છે. સમ્યક દ્રષ્ટિ સંકિતિ જ્ઞાની છે એને એ સહજ છે કે હું તો આત્મા, અને આ તો બધું પર્યાયમાં ક્ષણિક આનંદ, મારે શું, મારે એને કાંઈ સંબંધ નહીં. એટલે જ્ઞાની સંકિતી છે એ સહજ આનંદની દશામાં જ હોય. તમે ગમે ત્યારે એને પૂછો, ગમે તે વાત હોય, તો એ હંમેશા એમ કે આપણે તો આનંદ છે ભાઈ, આનંદ આનંદ, બીજું શું. અને અમે તો એવા એવા સંકિતી સાથે રહ્યા છીએ એટલે અમને તો ખ્યાલ છે પ્રભુ કે કેટલી તકલીફ હોય. આપણે જેને વર્ણન કરી કરી અને એક કલાક બગાડી નાખીએ એવી વાતમાં એ આપણી સાથે રહ્યા હોય છતાં આપણે એમને પૂછીએ તો કે ના, આપણે તો આનંદ છે, આપણે તો આનંદમાં. કેમ કે એ પોતે ખરેખર આનંદમાં હોય જ, એ આત્મામાં લક્ષ કરીને રહ્યા હોય એટલે એ જે બહારના સંયોગો છે ને એમાં કેટલી તકલીફ હતી એ તરફ એમનું લક્ષ ગયું જ ન હોય અને એ રીતે જોતા જ તો હોય. અને કદાચ તકલીફ થઈ તો કંઈ નહીં, હતું તો થયું, એ વખતે વાત ક્ષણ પતી ગઈ, એ ક્ષણ પૂરી થઈ, એ વખતેની એ પર્યાય હતી તો થઈ, તકલીફ થઈ ગયું. અને આપણે એ જ ક્ષણને યાદ કર્યા કરી અને ક્રિટિસાઇઝ કરવામાંથી ઊંચા ના આવીએ. કેટલાય દિવસો સુધી એક નાનો બનાવ બની ગયો હોય, જ્ઞાની આપણી સાથે હોય, તો જ્ઞાનીને જ્યારે પૂછવામાં આવે એ તો ભૂલી ગયા અને એમને ખ્યાલ પણ ન હોય, એ તો હા બરાબર થઈ ગઈ વાત, વાત પૂરું થઈ ગયું. જ્યારે આપણે એ બનાવને મહિનાઓ સુધી યાદ કરી કેટલાય લોકોને આપણે કહીએ છીએ, આમ થઈ ગયું, આવું થઈ ગયું, બોલો આવું થઈ ગયું, પેલાની ભૂલને કારણે અમારે તો આવી તકલીફ થઈ ગઈ. અરે ભાઈ, પેલાની ભૂલ નહોતી, તમારા એ વખતે કર્મનો ઉદય એવો વર્તતો હતો એટલે એમ થયું. હવે એને પછી કેટલા દિવસ સુધી એને યાદ કરી 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 કરીને આ ધ્યાન કરવા છે ભાઈ. એક એક્સિડન્ટ થાય, આપણે ડ્રાઈવ કરતા હોઈએ, જતા હોઈએ, આપણો કંઈ વાંક ન હોય અને બાજુમાં નાની પુરુષ પણ બેઠા હોય, બરાબર છે, આપણી કારને કોઈ કે ઠોકી જાય અને એ બાજુથી આપણને જરાક સેજ વાગ્યું ને આપણી સાથે બેઠેલા નાની પુરુષને પણ સેજ વાગ્યું, બંનેને સરખું જ વાગ્યું છે. હવે તમે વિચાર કરો કે શું દશા આવે બંનેની, ત્યાર પછીની સ્થિતિનો વિચાર કરો, ઘેરે આવીએ તો શું થાય, કેટલા દિવસ સુધી આપણે યાદ કરીએ. જે 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 માણસો આપણા હોય, નવા મળે, એ બધાને કહીએ કરે ભાઈ જવા દો, પરમ દિવસે તો આમ થયું, અઠવાડિયા પછી પણ આપણે ઘેરે ભાઈ જવા દો, ગયા અઠવાડિયે ગયા રવિવાર તો આવું બન્યું, મહિનો થાય તો પણ આપણે જે ભૂલ્યા ન હોય કે ભાઈ એક મહિના પહેલા અમારો એક્સિડન્ટ થયો અને એમાં આ કાર આવી રીતે બગડી ગઈ, એનો તંતુ જ આપણે મૂકતા નથી. એ વાત લંબાવ્યા કે લંબાવ્યા કરીને પેલા જ્ઞાની પુરુષને પૂછીએ તો એ તો એનામાં હોય, એ તો કે હા હા બરાબર થયું હતું, કંઈક એક્સિડન્ટ થયો હતો, બરાબર છે, વાત જરા હવે એ વખતે એવો ઉદય હશે તો થઈ ગયું, વાત પૂરી થઈ, એને એનું કંઈ ન હોય. અને પછી એ તો કે આપણે તો આનંદમાં, બીજું શું હોય, એ આનંદમાં જ હોય, ખરેખર આનંદમાં હોય. આ વાતને આપણે આ પેરેગ્રાફમાંથી સમજવાની છે, જ્ઞાનીની દશા અને અજ્ઞાનીની દશા કેવી હોય, જ્ઞાની પુરુષની સ્થિતિ કેવી હોય, અને એ સમ્યક દર્શન પછીથી આ દશા સહજ છે, કંઈ ડોળ કરવા માટે કે કોઈને દેખાડવા માટે નથી હોતી. એમને શું, કોને દેખાડવું છે, જ્ઞાની પુરુષને સંકિતીને કહેવું નથી હોતું કે ભાઈ મને સંકિત થયું છે, કોઈ સંકિતી કહેતા નથી કે મને સંકિત છે. સંકિતી જ્ઞાની પુરુષને ક્યાંય કોઈને બહાર પાડીને કંઈ કામ જ હોતું નથી, બહાર પડવા માંગતા જ નથી. તમે બેનશ્રીબેનનો વિચાર કરો, બેનશ્રી ચંપાબેનને કેટલા વર્ષો સુધી પહેલા સમ્યક દર્શન થયું હતું પણ કોઈને ખબરય નહોતી, કેટલા વર્ષો સુધી કોઈને ખબર ન હતી કે સંકિતી છે, બહાર પડતા નથી, પોતે બહાર આવતા જ નથી ને. એટલે એ જ્ઞાનધારાની જે વાત છે એ એ આખી જુદી વસ્તુ છે કે એ તો બસ દ્રષ્ટિ ત્યાં આત્મા તરફ જ હોય અને પોતે કોણ છે એ ભાવે જ રહેતા હોય. એટલે એવી એ જ્ઞાનધારા છે. જ્ઞાનધારાનો ઘણો વિસ્તાર થાય, આપણે જ્ઞાની પુરુષની સાથે બેસીને વાત કરીએ, સમજીએ તો આપણને ખબર પડે કે એ બધી જે વાત કરતા હોય એ જ્ઞાનધારાને કારણે જ એવી વાત આવે. કોઈ પણ પ્રસંગની પણ એ વાત કરતા હોય તો એમાં જે એમાંથી જે મુખ્ય વાત જે હોય એને આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આવી વાત જ્ઞાનધારા વિના આવી શકે નહીં. માત્ર જેને કર્મધારા છે એને એવી વાત અંદરથી નીકળે જ નહીં. ગુરુદેવનો વિચાર કરો ને, ગુરુદેવ પ્રવચન આપતા આપતા, વ્યાખ્યાન આપતા આપતા કેવા અંતરમાં ઉતરી જતા હતા અને એ વાત સહજ રીતે એમના ઉદ્ગારો કેટલી વાર એવી રીતે બહાર આવે, આપણને ખ્યાલ આવે કે આ આ તો પોતે અંતરમાં ઉતરી ગયા હોય ને, અંદરમાંથી આ વાત આવી રહી એવું લાગે આપણને, જાણે કે પોતાના સ્વરૂપને એ વખતે અનુભવતા હોય અને એ અનુભવને બહાર લાવતા હોય એવું આપણને લાગે. એ પ્રવચન સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, આ વાણી, એ અદ્ભુત વાણી, પ્રભુ જેને સાંભળી નથી એને તો આ જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. તો આ વાત મહત્વની હતી એટલે આપણે લીધી છે અહીંયા. હવે એમાં છેલ્લા પેરેગ્રાફમાં વાત કરી છે કે આ રીતે આત્મા અને ક્રોધાદિક નિશ્ચયથી એક વસ્તુ નથી, જો બંને એક હોય તો ભેદ જ્ઞાન થતા જુદી પડે જ કેવી રીતે, પરંતુ આવી સૂક્ષ્મ વાત લોકોને બેસે નહીં એટલે એને પછી બહારમાં વત તપ આદિમાં ધર્મ દેખાય અને વ્યવહારમાં એ ચડી જાય અને એનાથી એ લાભ ધર્મ થશે એવું માને. હવે પાના નંબર 30 ઉપર આગળ વાત મૂકી છે, બહુ સરસ છે, ચોથા પેરેગ્રાફમાં, કે કર્તા કર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે, જેના માટે થઈને આ ગાથા કહેવામાં આવી છે. એવી કર્તા કર્મની પ્રવૃત્તિ જેને કાઢવાની છે, જેનો અભાવ કરવાનો છે, તો એને માટે અહીંયા સરસ વાત મૂકી છે કે કર્તા કર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે, છતાં તે પ્રવાહપણે સંતાનપણે અનાદિથી છે માટે ટળી શકે છે. વળી તે અજ્ઞાનપણે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહીં, માટે તે ચૈતન્ય સ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. એ અનાદિથી છે, પ્રવાહપણે છે, અને પ્રવાહમાં પણ બંને વસ્તુ જુદી છે. આત્મા જુદો છે અને ક્રોધાદિક જે છે એ જુદું છે, એટલે બંને વસ્તુ જુદી છે અને એ જ્ઞાન વડે ટળી શકે છે. એ ઉત્પન્ન થવાનું કારણ, એવી કર્તા કર્મની પ્રવૃત્તિ ઉત્પન્ન થવાનું કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાન જે છે એ જતા, એટલે કે સ્વભાવ ભાવે જ્ઞાન ભાવે પોતે પરિણમે, તો એ કર્તા કર્મની પ્રવૃત્તિ ટળી શકે છે. હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ, એવી અનાદિ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિ છે, તે ભેદ જ્ઞાન થતા જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધ આદિ નથી. જો આ ગાથામાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનમાં ક્રોધ આદિ નથી અને ક્રોધ આદિમાં જ્ઞાન નથી, એવો બંનેનો સ્વભાવ ભેદ અને વસ્તુ ભેદ જાણીને જ્યાં અંતરદ્રષ્ટિ સહિત ભેદ જ્ઞાન થયું, ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. અને પછી સંવર અધિકારમાં જે આવે છે એની વાત કરી છે, એ આપણે એ વખતે વધારે વિસ્તારથી લઈશું. તો અહીંયા ભાવાર્થની અંદર સરસ વાત છેલ્લી છે, એ આપણે લઈએ અને પછી આ ગાથા પૂરી કરીએ. ગાથા 71ના ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં બધું એક સાથે આવી જાય છે કે ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. જો સંવર અધિકારમાં આવે છે કે સ્વભાવ અને વિભાવ એ બંને ચીજ ભિન્ન છે, વિભાવને ઉત્પન્ન થવાનો આધાર આત્મા નથી, આત્માને કારણે વિભાવ ઉત્પન્ન થતા નથી, ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થતાં એમાં ક્રોધાદિક આવતા નથી, આત્માનું લક્ષ થતાં ક્રોધાદિક થતા જ નથી, તથા ક્રોધાદિકના પરિણામમાં જ્ઞાન નથી. આમ જ્ઞાન અને ક્રોધાદિક ભિન્ન છે એવું ભેદ જ્ઞાન થાય ત્યારે તેમના એકપણાનું અજ્ઞાન મટે છે. અનાદિથી જીવને દયાદાન વ્રત તપ આદિ શુભ ભાવ અને ભગવાન શુદ્ધ ચૈતન્ય ભાવ એ બંનેના એકપણારૂપ અજ્ઞાન છે. શુભ ભાવ અને શુદ્ધ ભાવ એના એકપણારૂપ અજ્ઞાન વર્તે છે. ભેદ જ્ઞાન દ્વારા શુભ ભાવને અને શુદ્ધ ભાવને જુદા પાડવાના છે. અશુભ ભાવને તો એ પોતે સમજે છે કે એ તો બરાબર નથી, પણ શુભ ભાવ પ્રત્યે એને હજી ઉણી લાગણી વર્તે છે, હજી શુભ ભાવ પ્રત્યે એને રૂચિ રહે છે ને, એટલે એ શુભ ભાવથી એને જુદા પડી અને શુદ્ધ ભાવમાં જવાનું છે. એ શુભ ભાવ અને શુદ્ધ ભાવ બંનેના એકપણારૂપ અજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન થતાં તેને તે અજ્ઞાન મટે છે અને અજ્ઞાન મટવાથી નવા કર્મનો બંધ થતો નથી. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. બંધનો નિરોધ આપણે ગઈકાલે વાત કરી હતી, બંધનો નિરોધ કરવાનો છે. નિદ્રા એ સિવાય, સાચી નિદ્રા એ સિવાય થતી નથી. તો આજે અહીંયા 71મી ગાથા આપણે પૂરી કરીએ છીએ. હવે આપણે 71મી ગાથા પછીથી જે વાત કરી છે એ લઈએ, કે હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે. બંધના નિરોધની વાત આવી, એમાં આમ કહ્યું કે જ્ઞાનથી એ બંધનો નિરોધ થાય છે એવું 71મી ગાથામાં સમજાવ્યું. અને એ જ્ઞાનમાં શેના જ્ઞાનની વાત કરી, કે આત્માનું જ્ઞાન, કે જેના દ્વારા એ આત્માનું સ્વરૂપ અને આ ક્રોધાદિનું સ્વરૂપ એ બંને જુદું પડી જાય છે. એટલે અહીંયા આગળ વધારે વિસ્તાર કરવા માટે થઈ અને વધારે સમજવા માટે થઈને પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે. ભેદ કરવો છે ને, આશ્રવ અને આત્મા બે વચ્ચે એનો ભેદ પાડી અને પોતે પુરુષાર્થ કરવો છે ને, એટલે એ વખતે આવો જ પ્રશ્ન હોય અને એનો ઉત્તર આચાર્ય ભગવાને એ રીતે ગાથામાં આપ્યો છે. એટલે એનો વિસ્તાર જ છે. 71મી ગાથા પછી આ 72મી ગાથા છે, વધારે મહત્વની છે, અને એ એમ કહેવાય કે આખો એનો જ વિસ્તાર છે. ભેદ જ્ઞાન કરવું છે અને ભેદ જ્ઞાન કરવા માટે હજી ઘણા વિસ્તારની જરૂર છે. જ્ઞાનથી આશ્રવ અને આત્મા બે વચ્ચેનો તફાવત સમજાય છે અને એમ કરતા એ બંધનો નિરોધ થાય છે તો એનો વિસ્તાર શું છે એ અહીંયા આપ્યો છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે થાય છે. તો એના માટે અહીંયા 72મી ગાથા કહે છે કે જ્ઞાત્વા આશ્રવાણામ સુચિત્વતમ ચ વિપરીત ભાવમ ચ દુઃખસ્ય કારણાનીતિ ચ તતો નિવૃત્તિ કરોતિ જીવ. આપણે આ 72મી ગાથા ગુજરાતીમાં લઈએ.
અસુચિ પણું વિપરીતતાય આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે.
કાફા 72 એના અર્થમાં અહીંયા કહે છે કે આશ્રવ અણાનમ એટલે આશ્રવોનું અસુચિત્વમ ચ અસુચિપણું અને વિપરીત ભાવ ચ એટલે વિપરીતપણું ચ તથા દુઃખસ્ય કારણાની ઇતિ તેઓ દુઃખના કારણ છે એમ જ્ઞાત્વા એમ જાણીને જીવ એટલે જીવ તત નિવૃત્તિ તેમનાથી નિવૃત્તિ કરોતી કરે છે. આશ્રવનું અસુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. જીવ પોતે જ નિવૃત્તિ કરે છે, બીજો કોઈ કરાવી દેતો નથી. બીજો કોઈ આવી અને એને નિવૃત્તિ કરાવી દે, બંધ રહિત કરી નાખે, એમ બનતું નથી. આપણે સિદ્ધ ભગવાનને, કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને પ્રાર્થના કરીએ અને કહીએ કે અમારા દુઃખ કાપો, તો દુઃખ કાપી દે નહીં. ભગવાન આપણા દુઃખ કાપી શકે નહીં, કેમ કે જે બંધ પડ્યા છે એ આપણી સમીપમાં પડ્યા છે અને એ બંધનો ઉદય આપણી સમીપમાં આવે એને ભગવાન ક્યાંથી દૂર કરે, એટલે એવું બનતું નથી. કોઈ દેવની કૃપા થાય, દેવલોકના દેવની તમારા મિત્ર હોય, દેવલોકમાં ગયા હોય તો તમારા દુઃખો એ કાપી દે આવીને, એવું બને નહીં. એટલે જીવે પોતે જ એ કરવાનું છે. એટલે જીવ પોતે જ નિવૃત્તિ કરે છે, ક્યાંય કોઈ કરાવે છે એવી વાત ક્યાંય શાસ્ત્રમાં આવતી જ નથી. છતાં હજી એ શ્રદ્ધા બેસતી નથી, એને ક્યાંકથી મદદ જોઈએ છે. અહીંયા તો ભાઈ એમ કહે છે કે ભાઈ તું જાતે તું જ એ કરવા વાળો છે, જરાક સમજ, કઈ રીતે કરવું એ તમે તને માર્ગ દેખાડીએ છીએ, એને તું પકડ. અહીંયા એમ કહેવું છે કે ભાઈ તું જ કરી શકે. આશ્રવોનું અસુચિપણું, અસુચિપણું અને વિપરીતપણું જો તું બરાબર જાણે અને એ દુઃખના કારણ છે એમ બરાબર તું જાણે છે તો પછી તું એનાથી નિવૃત્ત થઈ જઈશ. તમને જ્યાં રૂચિ નથી થતી, જ્યાં તમને સૂચિ નથી દેખાતી, સૂચિ નથી દેખાતી એટલે કે શુદ્ધિ નથી દેખાતી, અસૂચિ એટલે મલિનતા, મેલ જ્યાં દેખાય છે, તો એ મેલ મલિનતા ગંદકી એનાથી તમે દૂર ચાલ્યા જ જાઓ છો. કોઈ એમ તમને કહે કે ન કહે, પણ એક ઉકરડો હોય અને ત્યાં ગંધ આવતી હોય અને વિસ્તા પડી હોય તો કંઈ કોઈને કહેવાની જરૂર પડે છે કે ભાઈ ત્યાંથી દૂર જતો રહે? તમે જતા જ રહો છો, સમજીને જ ચાલ્યા જાઓ છો. ઉકરડો અને વિસ્તા પડેલી હોય, દુર્ગંધ મારતી હોય, બરાબર એવી દસ જ્યાં જગ્યા હોય એ જગ્યાએ તમે કેટલી વાર ઉભા રહો છો? કોઈએ કહેવાની જરૂર પડે છે કે ભાઈ અહીંયાથી તમે ખસી જાઓ? તમે જાતે જ સમજીને ચાલ્યા જાઓ છો, અસૂચિથી તમે દૂર જાઓ જ છો. એ વાત અહીંયા ગાથામાં કરી છે કે અસૂચિપણું તમે નક્કી કરો. આશ્રવોનું અસૂચિપણું એ મલિનતા છે એવું જો તમે નક્કી કરો, અને બીજું વિપરીતપણું નક્કી કરો. વિપરીતપણું એટલે કોનાથી વિપરીતપણું? કે આત્માના સ્વભાવથી એ ભાવ છે તે વિપરીત ભાવ છે, વિરુદ્ધ ભાવ છે, એવું જો નક્કી થઈ જાય, બે વસ્તુ નક્કી થઈ જાય તો સમજાઈ જાય છે કે આ બધી વસ્તુ દુઃખનું કારણ છે, એને લીધે થઈને મને કંઈ શાંતિ સુખ મળતા નથી, એટલે તમે એનાથી દૂર થાઓ છો અને નિવૃત્ત થઈ જ જાઓ છો. પણ જેને એવું આશ્રવોનું અસૂચિપણું અને વિપરીતપણું નક્કી થયું છે એને દુઃખનું કારણ માને છે અને એમ જાણી અને એનાથી નિવૃત્ત થાય છે. પણ એ દ્રષ્ટિ જેને કેળવાઈ જ નથી એ તો હજી એમાં ને એમાં જ રહે છે. છાણનો કીડો તો છાણમાં જ રહે છે, વારે વારે પાછો છાણ તરફ જ જાય છે. છાણનો કીડો હોય એને છાણ સિવાય બીજે ક્યાંય ગમતું નથી. એટલે જીવને હજી અસૂચિમાં જ રાચવું છે, ગંદકીમાં જ રહેવું છે, મેલમાં જ રહેવું છે, વિભાવ ભાવમાં વિકારી ભાવમાં જ રહેવું છે. એને તો કોણ અટકાવી શકે? અને એનું કારણ મુખ્ય કંઈ પણ હોય તો એનો પ્રમાદ છે, એનું અજ્ઞાન છે. એને વિશ્વાસ નથી આવતો કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જે થયા છે એ કઈ રીતે થયા છે એ વાતનો એને વિશ્વાસ નથી આવતો ને, એટલે એવું થાય છે. એ ભગવાનના દર્શન કરવા જાય છે, નમસ્કાર કરે છે, બધું કરે છે, પણ એ ભગવાનના પુરુષાર્થની દિશાને સમજતો નથી કે ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં જઈ અને કેવળી થયા છે, એટલી વાતને એ સમજતો નથી. એટલે સ્વરૂપનું લક્ષ એને થતું નથી, અને સ્વરૂપનું લક્ષ થતું નથી એટલે સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ નથી, એટલે પછી એને વિભાવ ભાવમાં જ રાચી રહેવાનું ગમે છે. સ્વભાવનો અનુભવ થયો હોય તો સ્વભાવ તરફ વળે ને. સ્વભાવનો અનુભવ નથી અને સ્વભાવનો જેને અનુભવ છે એનો વિશ્વાસ નથી. જેને સ્વભાવનો અનુભવ થયો એવા મહાપુરુષોએ કરુણા કરીને કહ્યું કે ભાઈ, અમને તો આવો આનંદનો અનુભવ થયો છે, અંતરમાં બધું ભર્યું પડ્યું છે, એમાંથી આનંદ અને સુખને શાંતિની પ્રાપ્તિ થાય છે. આ બધા વિભાવ ભાવોમાં કંઈ લેવા દેવા છે નહીં, એમાંથી કંઈ આનંદ પ્રાપ્તિ થતી નથી, એ તો દુઃખના કારણ છે. પણ વિશ્વાસ ક્યાં રહેશે? આવી વાત સાંભળે, હા પાડે, માથું ધુણાવે અને પાછો હતો એવો ને એવો ચાલ્યો આવે છે. અરે, તીર્થંકર ભગવાનના સમોસરણમાં પણ આ વાત સાંભળીને આવ્યો હોય પાછો ભૂલી જાય. અસૂચિપણું, આશ્રવોનું અસૂચિપણું, આશ્રવોનું અસૂચિપણું લાગવું જોઈએ ને. વિપરીતપણું, પોતાથી વિપરીત માન્યતાને તમે સ્વીકારો છો? તમને કોઈ એમ કહે કે તું મુસલમાન છે તો તમે કેવા ગરમ થઈ જાઓ છો? તમે કોઈ એમ કહી દે કે તમે મુસલમાન છો તો તમે કેવા આમ થઈ જાઓ, ના તું મુસલમાન જ છે, પાંચ વખત બધા કહે કે ના મુસલમાન જ છે એમ કરીને તમને તમારું નામે કોઈ મુસલમાન નામ પાડી અને તમને બોલાવે અને તમને એમ કહે તો તમે કેવા ગુસ્સે થઈ જાઓ? કેમ? તો કે તમારું જે છે એના કરતા તમને વિપરીત રીતે ચિતરવામાં આવ્યા, વિપરીત રીતે દર્શાવવામાં આવ્યા, એટલે તમને નથી ગમતું. તો અહીંયા પણ એમ કહેવું છે કે ભાઈ, ભગવાન આત્માનો જેવો ભાવ છે, સ્વભાવ ભાવ છે, એના કરતા વિપરીત ભાવ છે આ બધા. આ આશ્રવ છે તે બધા વિપરીત ભાવ છે. એવા વિપરીત ભાવે તને ગમે છે? હા, આશ્રવોનું અસૂચિપણું અને વિપરીતપણું એ કોઈ ગમવા જેવી વસ્તુ છે? આનંદદાયક વસ્તુ છે? અરે, એ તો દુઃખની વસ્તુ છે, એમાં તો દુઃખ જ ભર્યું છે. અને જ્યારે એમ નિર્ણય થાય ત્યારે પછી કે આશ્રવો થી જુદો પડી જાય છે કે આ આશ્રવ એ મારા નહીં, એનાથી જુદો હું ભગવાન આત્મા છું, પછી એ વાત અંદરથી ઉગે છે. તો સમયસારમાં તો શું હાથ ભરી છે, ડગલે ને પગલે આત્મામાં જવાની વાત છે ભાઈ, બીજી કોઈ વાત નથી અહીંયા તો. આ તો અશરીરી થવા માટેનું શાસ્ત્ર છે. ટીકામાં અહીંયા કહે છે કે જળમાં શેવાળ છે તે મળ છે, મેલ છે. પાણીમાં જે શેવાળ હોય છે ને, જેને લીધે થઈને પછી ચીકણું ચીકણું હોય છે ને, ત્યાંથી લપસી પડાય છે ને, ગંદકી દેખાય છે ને, એ શેવાળ છે, તે મેલ છે. તે શેવાળની માફક આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી અસૂચિ છે, અપવિત્ર છે. શુદ્ધ પાણી, ચોખ્ખું પાણીમાં જો શેવાળ જોવામાં આવે તો આપણે એ પાણી પીવા માટે વાપરીએ નહીં, અરે આ તો ગંદુ છે, અપવિત્ર છે, બરાબર ને. એવી જ રીતે આ આશ્રવો છે એ પણ મલિનતા છે. જેમ પેલી શેવાળ છે એ આપણને મલિન દેખાય છે, મલિન લાગે છે, એવી જ રીતે આ આશ્રવો છે એ પણ મલિન છે, અપવિત્ર છે. અને ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક છે. ભગવાન આત્માને તો પૂર્ણપણે નિર્મળતા છે, એ તો પરમ શુદ્ધ તત્વ છે, ચેતન છે. અને ચૈતન્ય સ્વભાવપણે એ જ્ઞાયક હોવાથી અત્યંત સૂચિ જ છે, પવિત્ર જ છે, ઉજ્જવળ છે, કોઈ મલિનતા નથી, મલિનતાનો એક અંશ પણ નથી. એવો ભગવાન આત્મા ચૈતન્ય ચેતના સ્વાભાવિક નાયક પવિત્ર છે, પવિત્રતાનું ધામ છે. આશ્રવોને જ આશ્રવો જે છે એને જળ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે. કારણ કે જે જળ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. જળની વ્યાખ્યા બીજી રીતે અહીંયા આપી છે. જળ જળ એટલે કે જે જ્ઞાન કરી નથી શકતું એને જળ કહ્યું. જ્ઞાન પોતે ન કરી શકે એટલે બીજાને ક્યાંથી જાણે, એટલે જળ છે એ બીજાને જાણતું નથી. જળ હોય એ બીજાને ન જાણે અને પોતાને પણ ન જાણે, કેમ કે એને જ્ઞાન કરવાની શક્તિ નથી એટલે એ જળ છે. જે જ્ઞાન નથી કરી શકતું એ જળ છે. તો જળ છે તે પોતાનું પણ જ્ઞાન નથી કરી શકતું અને પરનું પણ જ્ઞાન નથી કરી શકતું, એટલે એ જળ છે. એ પરને કે પોતાને જાણતા નથી એ જળ છે. આ આશ્રવો છે એ એવા જ છે. આશ્રવો એ ન તો પોતાને જાણે છે કે ન તો અન્યને જાણે છે, એટલે જળ સ્વભાવી છે. એટલે આશ્રવોને જળ સ્વભાવ પણ છે અને આશ્રવોને એવું જળ સ્વભાવ પણ હોવાથી એ પોતાને જાણતા નથી, પરને એ જાણતા નથી, એ જ્ઞાન કરતા નથી, પણ એ જણાઈ તો શકે છે એટલે એ બીજા દ્વારા જણાય છે, જ્ઞાનમાં બીજાને જણાય છે. અને એ જણાય છે તો કેવા જણાય છે? એ જળ જેવા જ જણાય છે. એ આત્માના જેવો સ્વભાવ છે એવા નથી જણાતા, એ આત્માથી વિપરીત ભાવે જ જણાય છે. એટલે એ ચૈતન્યથી જુદા અન્ય સ્વભાવવાળા છે એમ એ જણાય છે. જણાય તો છે, જ્ઞાનની પર્યાયમાં જળ પણ જણાય, જ્ઞેય માત્ર જણાય. એટલે જ્ઞેય માત્ર જણાય છે તો આશ્રવો પણ જણાય છે. અને એ જણાય છે તો કેવા જણાય છે? એ ચૈતન્યથી અન્ય જુદા સ્વભાવવાળા છે એમ એ જણાય છે. અને ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી પોતે જ ચેતક એટલે જ્ઞાતા છે. પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે એવો જ્ઞાન સ્વભાવી વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી, વિજ્ઞાન ઘન કયો છે એટલે કે પૂર્ણપણે જ્ઞાન કરવા વાળો. અને ઘન જ્યાં જ્યાં કહેવામાં આવે છે તો એ પાછળનો આશય છે. ઘન શા માટે કહેવામાં આવે? ઘન એટલા માટે કહેવામાં આવે છે કે એમાં ક્ષણિકતા નથી ને ચાલી જાય એવું નથી, અને એમાં છીછરા પણ નથી. આપણે કોઈ પણ સોલિડ વસ્તુ હોય એને ઘન કહીએ છીએ, તો આ એ પ્રકારે ઘન છે. એ છે, એની હયાતી છે, હયાતી છે, અને એ અનંત ગુણો દ્વારા એ તત્વ બન્યું છે, અને એવું જ અનંત ગુણો સહિત જ રહે છે. એમાંથી કંઈ ઓછું વધતું થતું જ નથી, એવું રહ્યું છે, એટલા માટે એ ઘન છે. એટલે એવું આત્મ સ્વરૂપ જે જ્ઞાન સ્વભાવી છે એટલે વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી એ પોતે જ્ઞાતા છે, પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. માટે ચૈતન્યથી અનન્ય, ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો જ છે. અનન્ય એટલે અન્ય નહીં તેવો, અનન્ય અન્ય નહીં, ચૈતન્યથી જુદો નહીં એવા સ્વભાવ વાળો જ છે. અર્થાંત ચૈતન્યથી જુદો નહીં એવા સ્વભાવ વાળો છે. આશ્રવો કેવા છે? આશ્રવો આકુળતાના ઉપજાવનારા છે. પહેલા જ કહ્યું કે આશ્રવો એ પેલી શેવાળની જેમ, પાણીમાં શેવાળની જેમ એ મલિન છે અને એ દુઃખના કારણ છે. આકુળતા ઉપજાવનારા છે આશ્રવો. એ શુભાશુભ ભાવપણે હોય તો પણ આત્મપ્રદેશોનું કંપન કરાવનારા છે, એટલે એ આકુળતા ઉપજાવનારા છે. જ્યારે આશ્રવ થાય, કંઈ પણ થાય છે, તો એ આત્મપ્રદેશોની શાંતિ એમાં હણાય છે, આત્માની શાંતિ એમાં ચાલી જાય છે, એટલે એ આકુળતા કરાવનારા છે, એટલે એ દુઃખનું કારણ છે. અને ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા સ્વભાવને લીધે, જેમાં કોઈ આકુળતા થતી જ નથી, એટલે એવા નિરાકુળતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી દુઃખનું અકારણ જ છે, એટલે કે દુઃખનું કારણ નથી. કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી ભગવાન આત્મા કોઈનું કાર્ય નથી, એટલે કે આ વિભાવ ભાવ જે છે એ એનું કાર્ય નથી અને એનું પરિણામ જે છે તો જ્ઞાન સ્વભાવે જ છે. એટલે આ દુઃખનું કારણ એ આત્મા નથી, દુઃખનું કારણ આશ્રવોનું કારણ ભગવાન આત્મા નથી. આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને જ્યારે આ આત્મા એટલે પોતે આત્મા અને આશ્રવોનો ભેદ જાણે છે, એનો તફાવત જાણે છે, તે જ વખતે એ ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. જેવું એ જાણે કે આ મલિનતા રૂપે છે, આ મારાથી વિપરીત સ્વભાવે છે, આમાંથી મને દુઃખની પ્રાપ્તિ થાય છે, એવું જાણે કે તરત જ ત્યાંથી એ ખસી જાય છે. ઉકરડા પાસે પહોંચે છે અને એને જુએ છે, ત્યાં વિસ્તા પડી છે, દુર્ગંધ મારે છે, ગંદકી છે, એ જુએ છે કે તરત જ એ ત્યાંથી ચાલ્યો જાય છે. જેવી એને એ ખબર પડે છે કે ના હા નહીં, કે તરત જ એ ત્યાંથી ચાલ્યો જાય છે. એવી રીતે પોતે ભગવાન આત્મા છે અને આ આશ્રવ જે છે એ દુઃખ આપનારા છે, એ મલિનતા છે, એ અપવિત્રતા છે, એ જળ છે, એ બંધનું કારણ છે, એ દુઃખનું કારણ છે, એ આકુળતાનું કારણ છે, એવું એને જે જ્ઞાન થાય છે, એવી ખાતરી થાય છે કે તરત જ એ આશ્રવોથી પોતાને ભિન્ન ભગવાન આત્મા માનવા શકો, એ પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. જેવું એને ભેદ જ્ઞાન થાય છે કે આ હું નહીં, મારું સ્વરૂપ આવું છે, એમ ખ્યાલ આવે છે કે તરત જ એ ત્યાંથી ખસી અને પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. પછી કોઈ શુભાશુભ ભાવ પણ પરિણમવું એને યોગ્ય લાગતું નથી, એને પછી શુભાશુભ ભાવના જસ્ટિફિકેશનો હોતા નથી કે આ બરાબર છે, આ ભાવ તો હોય આમ તેમ, ના, પોતાના સ્વભાવની જ પછી તો રૂચિ થાય છે, પોતાના સ્વભાવનું જ પછી તો મહાત્મા રહે છે. એટલે આગળ પણ કહે છે કે કારણ કે તેમનાથી જે નિવર્તતું ન હોય તેને આત્મા અને આશ્રવોના પારમાર્થિક સાચા ભેદ જ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. એટલે જેને સિદ્ધિ થઈ, ભેદ જ્ઞાન થયું છે, એ તો એનાથી નિવર્તી જ જાય. જો નિવર્તો નથી તો એમ સમજવું કે હજી એને ભેદ જ્ઞાન થયું નથી. ભેદ જ્ઞાન થાય અને નિવર્તન ન થાય એમ બને નહીં. ભેદ જ્ઞાન થાય અને એનાથી છૂટો ન પડે એમ બને જ નહીં. ભેદ જ્ઞાન થાય કે આ ભાવ જુદો અને હું જુદો એમ ભેદ જ્ઞાન થાય એટલે પછી એ છૂટી જ જાય. માટે ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. શું વાત હતી? મૂળ વાતમાં શરૂઆત ક્યાંથી કરી હતી? ગાથાની શરૂઆતમાં કે આ નિરોધ કઈ રીતે થાય, બંધનો નિરોધ કઈ રીતે થાય એના ઉત્તર રૂપે ગાથા કહી અને અહીંયા આગળ સમજાવતા સમજાવતા છેવટે એમ સમજાયું કે જ્ઞાન માત્ર સાથે અવિનાભાવી સંબંધ છે આત્માને. એટલે એવા જ્ઞાન માત્રથી, એવા જ્ઞાન માત્રથી જે અજ્ઞાન કે જેને કારણે એને કરતા કર્મની પ્રવૃત્તિ છે, ઔદ્ગલિક કર્મનો બંધ પાડે છે એ અજ્ઞાન, એ જ્ઞાનથી દૂર થાય છે. એટલે જ્ઞાનથી જ એ બંધનો નિરોધ થાય છે. જે સિદ્ધ કરવું હતું એ સિદ્ધ કરી દીધું. શરૂઆત જ ત્યાંથી કરી ગાથાની કે બંધનો નિરોધ કેવી રીતે થાય, એટલે બંધ પડે જ નહીં, નિરોધ એટલે બંધ પડવા જ નહીં. જો નિર્જરા એટલે બંધ પડ્યા છે અને એ ખરી જાય એ નિર્જરા છે, જ્યારે આ તો બંધ પડવો જ નહીં, તો બંધ ન પડે એ કઈ રીતે થાય? તો એમાં ગાથામાં એમ જણાવ્યું કે આશ્રવો છે અને ભગવાન આત્મા છે, એ બંનેનું જુદાપણું એને સમજાય. કેવી રીતે જુદાપણું સમજાય? કે આશ્રવો છે એ મલિન છે અને આત્માના સ્વભાવથી એ વિપરીત છે અને એ દુઃખનું કારણ છે, આકુળતાનું કારણ છે. આવું એને સમજાય એટલે કે એને એવું ભેદ જ્ઞાન થાય, એ જ્ઞાન થવાની વાત છે. એવું જ્યારે એને જ્ઞાન થાય એટલે પેલું અજ્ઞાન ચાલ્યું જાય. અજ્ઞાન શું હતું? આશ્રવ એ પોતે આશ્રવ રૂપે પરિણમી રહ્યો છે એમ અજ્ઞાન હતું. આશ્રવ સારા છે, એ શુભાશુભ ભાવ છે, એ સારા છે એમ હતું, એ અજ્ઞાન વર્તતું હતું. એટલે એવું અજ્ઞાન દૂર થાય છે અને એ જ્ઞાન દ્વારા દૂર થયું. એનો અર્થ એ થયો કે જ્ઞાન દ્વારા એ ભેદ પડ્યો, આશ્રવ અને આત્મા આક્રવભાવ અને સ્વભાવ એનો ભેદ પાડ્યો. એ જ્ઞાન દ્વારા ભેદ પડ્યો એટલે જ્ઞાન દ્વારા એવો ભેદ પડ્યો એટલે એમ કહેવાય કે જ્ઞાન દ્વારા અજ્ઞાન દૂર થયું અને પછી નવા બંધ પડતા નથી. ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી, આશ્રવોની નિવૃત્તિ સાથે એ જ્ઞાન માત્ર છે અને જ્ઞાન માત્ર એનો સંબંધ કોની સાથે છે? આત્માની સાથે છે. જેવું જ્ઞાન થાય છે એટલે આ બાજુ ક્રોધાદિક આશ્રવ ભાવો જે છે એનાથી નિવૃત્તિ થઈ જાય છે. એટલા માટે એ જ્ઞાન માત્રથી જ અજ્ઞાન જાય છે અને પૌગલિક કર્મ જે છે એનો નિરોધ થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે સુખધામ બોલીએ.
દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે